એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું ફરી સ્વાગત છે. આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે આમ જરા અઘરા લાગતા પુસ્તકો અને વિચારોને યુનો સરળ બનાવીને સમજવાનો પ્રયાસ કરીએ છીએ.
બિલકુલ. અને આજે તો આપણે એક એવા બૌદ્ધિક વિચાર પ્રવાહની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે 20મી સદી અને એ પછી પણ આપણા સમાજ અને સંસ્કૃતિને આપણે કેવી રીતે જોઈએ છીએ એના પર ખૂબ ઊંડી અસર પાડી છે. આપણે વાત કરીશું સ્ટીફન એરિક બ્રોનરના પુસ્તક ક્રિટિકલ થિયરી વિશે.
ક્રિટિકલ થિયરી, હા, નામ સાંભળીને લાગે કે કંઈક બહુ ભારે ખમ હશે, પણ આજના સમયમાં અત્યારે આ વિષય શા માટે મહત્વનો છે? છેક 20મી સદીમાં જર્મનીમાં શરૂ થયેલી વાત આજે આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે એમ?
હા, સારો સવાલ છે. મહત્વ એટલા માટે છે કે આ જે વિચારધારા છે ને એ આપણને આધુનિક સમાજમાં જે છુપાયેલી સત્તાની રમતો ચાલે છે, અસમાનતા છે, અને ખાસ કરીને આ મીડિયા અને આપણી આસપાસની જે સંસ્કૃતિ છે એ આપણા વિચારો અને પસંદગીઓને કેવી રીતે ઘડે છે એ બધું સમજવા માટે ખૂબ જ, આમ કહીએ તો, ધારદાર સાધનો આપે છે.
ઓ, એટલે આસપાસ જે બની રહ્યું છે એને સમજવા માટે?
હા, અને એ આપણને વિચારતા કરે છે કે ભાઈ આટલી બધી પ્રગતિ થઈ, આટલી ટેકનોલોજી આવી ગઈ, લોકશાહી છે, તો પણ દુનિયામાં અતાર્કિકતા, અન્યાય અને એક પ્રકારની, સમજો ને, ગુલામી જેવી સ્થિતિ કેમ ટકી રહી છે અને ક્યારેક તો લાગે કે વધી રહી છે.
ખરેખર આ તો સીધો આપણને બધાને સ્પર્શતો મુદ્દો છે. તો ચાલો પહેલા લેખક વિશે થોડું જાણીએ. સ્ટીફન એરિક બ્રોનર કોણ છે આ વ્યક્તિ અને આટલા જટિલ વિષય પર એમણે પુસ્તક લખ્યું તો એમની શું ખાસિયત છે?
સ્ટીફન એરિક બ્રોનર એ અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના ખૂબ જાણીતા અને આદરણીય પ્રોફેસર છે, અને ખાસ કરીને જે અંગ્રેજી બોલતું વિશ્વ છે ત્યાં ક્રિટિકલ થિયરીના અભ્યાસ અને એની સમજૂતીમાં એમનું નામ ઘણું મોખરે ગણાય છે.
એટલે આ ક્ષેત્રના એક્સપર્ટ તો ખરા જ, પણ એવી કઈ વાત છે જે એમને આ પુસ્તક લખવા માટે આમ ખાસ બનાવે છે?
એમની 2-3 વાતો ખરેખર ખાસ છે. એક તો એમને 4 દાયકાથી વધુનો ભણાવવાનો અને સંશોધનનો અનુભવ છે. રાજકીય સિદ્ધાંત, ઇતિહાસ, સંસ્કૃતિ આ બધા પર 20થી વધુ પુસ્તકો લખ્યા છે એમણે.
20થી વધુ?
હા, પણ એનાથી એ વધુ રસપ્રદ વાત એ છે કે એમણે પોતે ફ્રેન્કફર્ટ સ્કૂલના જે મૂળ વિચારકો હતા ને એમાંના એક હર્બર્ટ માર્ક્યુસ, એમની પાસે સીધો અભ્યાસ કરેલો, એટલે આ વિચારધારાના મૂળ સાથે એમનો સીધો, આમ કહીએ તો, જીવંત સંબંધ છે.
ઓહ, એટલે આખી પરંપરાની એમને અંદરની ઊંડી સમજ છે.
બરાબર. પણ સાથે જ એમની પાસે જર્મન બૌદ્ધિક ઇતિહાસની ઊંડી સમજ પણ છે અને અમેરિકન સંદર્ભની જાણકારી પણ. આ બંનેનું મિશ્રણ છે ને એના કારણે તેઓ ક્રિટિકલ થિયરીના જટિલ વિચારોને અંગ્રેજી ભાષી વાચકો માટે અને એના દ્વારા પછી આપણા જેવા બીજા વાચકો માટે પણ વધુ સરળ અને સુલભ બનાવી શકે છે. તેઓ માત્ર ભૂતકાળના ઇતિહાસકાર નથી, પણ આ વિચારો આજે કેવી રીતે ઉપયોગી છે એના હિમાયતી પણ છે. એક રીતે વિદ્વાન અને એક્ટિવિસ્ટ બંને.
સમજી ગયો. ચાલો તો હવે સીધા પુસ્તક પર આવીએ. ક્રિટિકલ થિયરી, બ્રોનર આ પુસ્તકમાં મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એનો સેન્ટ્રલ આઈડિયા, મુખ્ય વિચાર શું છે?
જો, બ્રોનરની મુખ્ય દલીલ એ છે કે ફ્રેન્કફર્ટ સ્કૂલમાંથી જે આ ક્રિટિકલ થિયરીનો વિચાર વિકસ્યો ને તે આજના આધુનિક સમાજમાં જે છુપાયેલું વર્ચસ્વ છે, દમન છે, અને આપણે જે એકલતા કે પરાયાપણું, એલિનેશન જેને કહેવાય, અનુભવીએ છીએ એના સ્વરૂપોને ઓળખવા અને તેને પડકારવા માટે અત્યંત જરૂરી, અનિવાર્ય સાધન છે. આ માત્ર કોઈ જૂનો ધૂળ ખાતો સિદ્ધાંત નથી, પણ વર્તમાન સમસ્યાઓ સમજવાની એક ચાવી છે.
એટલે પુસ્તક લખતું માત્ર આ સિદ્ધાંતનો ઇતિહાસ કહેવાનો નથી, પણ એ આજે કેટલો રિલેવન્ટ છે એ સાબિત કરવાનો છે.
બરાબર પકડ્યું. પુસ્તકનો મુખ્ય હેતુ ક્રિટિકલ થિયરીને સરળ ભાષામાં સમજાવવાનો છે, એનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો એ બતાવવાનો છે, અને એના મુખ્ય જે કોન્સેપ્ટ્સ છે એને સ્પષ્ટ કરવાનો છે. અને આ બધા દ્વારા તે એ મૂળભૂત પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી, કે ભાઈ જ્ઞાન, વિજ્ઞાન અને લોકશાહીના આ યુગમાં પણ અતાર્કિકતા, બંધન અને અન્યાય કેમ ચાલુ રહે છે અને ઘણીવાર વધતા કેમ જાય છે.
તો બ્રોનરના મતે ક્રિટિકલ થિયરી આ સમસ્યાઓનું નિદાન કેવી રીતે કરે છે, કઈ રીતે મદદ કરે છે?
બ્રોનર સમજાવે છે કે આ સિદ્ધાંત જે છે એ આધુનિક જીવનની કેટલીક મોટી સમસ્યાઓ, જેમ કે આંધળો ઉપભોક્તાવાદ, માસ મીડિયા દ્વારા બનતી જે સામૂહિક સંસ્કૃતિ છે, સત્તાવાદ તરફનો જે ઝુકાવ જોવા મળે છે, અને ખાસ કરીને પેલો સાધનાત્મક તર્ક એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ રીઝન, જે ફક્ત ફાયદો, નુકસાન અને કાર્યક્ષમતા જ જુએ છે, એ બધાને સમજવા માટે એક યુનિક, એક અનોખું માળખું આપે છે.
મુક્તિ અને સારા સમાજ માટેના પરિવર્તનની શક્યતાઓ ઉજાગર કરવાનો છે. આ એક એવો સિદ્ધાંત છે જે દુનિયાને વધુ સારી, વધુ ન્યાયી અને વધુ મુક્ત બનાવવા માંગે છે. એનો એક વ્યવહારિક ઉદ્દેશ્ય છે.
ચલો હવે આ સિદ્ધાંતના મૂળમાં અને તેના વિકાસમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક આપણને ક્યાંથી શરૂઆત કરાવે છે? આ વિચારધારાના બીજ ક્યાં રોપાયા?
પુસ્તક શરૂ થાય છે ક્રિટિકલ થિયરીના બૌદ્ધિક મૂળથી. બ્રોનર આપણને મુખ્ય ચાર વિચારધારાઓનો પરિચય કરાવે છે, જેણે ફ્રેન્કફર્ટ સ્કૂલ માટે જમીન તૈયાર કરી. એકદમ ટૂંકમાં કહું તો, પહેલું હેગલનો વિચાર કે ઇતિહાસ જે છે સતત બદલાતો રહે છે, સંઘર્ષ અને સમાધાનથી આગળ વધે છે, ડાયલેક્ટિક જેને કહેવાય. બીજું માર્ક્સનું વિશ્લેષણ, જે સમાજના આર્થિક પાયા, શોષણ અને ખાસ કરીને મૂડીવાદમાં કામદારો પોતાના કામથી અને પોતાની જાતથી જ કેવી રીતે વિમુખ થઈ જાય છે, એટલે કે એલિયનેશન, એના પર ભાર મૂકે છે.
અને બીજા બે જણે આ પાયો મજબૂત કર્યો.
હા, ત્રીજું છે ફ્રોઇડના વિચારો, આપણું અચેતન મન, આપણી દબાયેલી ઈચ્છાઓ અને કેવી રીતે સમાજના નિયમો અને દબાણો આપણા મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે અને આપણને અસર કરે છે. અને ચોથું મેક્સ વેબર, એમની ચેતવણી કે આધુનિક સમાજ વધુ પડતું યાંત્રિક, ગણતરીબાજ અને માત્ર કાર્યક્ષમતાના લોખંડી પાંદરામાં ફસાઈ રહ્યો છે, જેને એમણે સાધનાત્મક તર્ક, ઇન્સ્ટ્રુમેન્ટલ રીઝન કહ્યું. આ ચારેના વિચારોનું મિશ્રણ થઈને ક્રિટિકલ થિયરીનો આધાર બને છે.
વાહ, આ તો ખરેખર મજબૂત વૈચારિક પાયો કહેવાય. હવે વાત કરીએ ખુદ ફ્રેન્કફર્ટ સ્કૂલની અને તેના પહેલા તબક્કાના જે મુખ્ય વિચારકો હતા એમની.
હા, પુસ્તકનો બહુ મહત્વનો ભાગ આ પ્રથમ પેઢીના વિચારકો પર છે. 1923માં ફ્રેન્કફર્ટમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચની સ્થાપના થઈ. એમનો હેતુ માર્ક્સવાદને વધુ વ્યાપક, વધુ આંતરશાખાકીય બનાવવાનો હતો. મતલબ કે એમાં અર્થશાસ્ત્ર ઉપરાંત સંસ્કૃતિ, મનોવિજ્ઞાન, ફિલોસોફી બધું જ સામેલ હોય. અને એ સમય પણ કેવો હતો, નિષ્ફળ ક્રાંતિઓ, ફાસીવાદનો ઉદય, સ્ટાલિનવાદ, આ બધાએ પરંપરાગત માર્ક્સવાદી ભવિષ્યવાણીઓ પર સવાલો ઉભા કરી દીધા હતા.
અને પછી તો જર્મનીમાં નાઝીવાદ આવ્યો, એની શું અસર થઈ?
હા, એ બહુ મોટી ઘટના હતી. નાઝીઓ સત્તા પર આવ્યા એટલે આ સંસ્થાના મોટાભાગના સભ્યો, જેઓ મુખ્યત્વે યહૂદી હતા, એમને જર્મની છોડીને અમેરિકા જવું પડ્યું. આ જે દેશ નિકાલનો અનુભવ હતો એણે એમના વિચારોને ઘણો આકાર આપ્યો. આ પેઢીના બે મુખ્ય નામ એટલે મેક્સ હોર્કહાઈમર અને થિયોડોર એડોર્નો, એમનું સૌથી પ્રખ્યાત કામ ગણાય છે ડાયલેક્ટિક ઓફ એનલાઇટનમેન્ટ.
ડાયલેક્ટિક ઓફ એનલાઇટનમેન્ટ, અહીંયા પેલો બહુ મહત્વનો અને કદાચ થોડો ચોંકાવનારો વિચાર આવે છે, ખરો ને, કે જ્ઞાન પ્રાપ્તિ જે મુક્તિ લાવવાની હતી તે જ બંધનનું કારણ બની ગઈ. આ જરા સમજાવો ને, આ કેવી રીતે?
હા, આ એમનો કેન્દ્રીય મુદ્દો છે. તેઓ કહે છે કે જ્ઞાન પ્રાપ્તિએ જે તર્કનો મહિમા કર્યો એ મોટાભાગે સાધનાત્મક તર્ક બની ગયો, એટલે કે એવો તર્ક જેનો મુખ્ય હેતુ ગણતરી કરવી, કાર્યક્ષમતા વધારવી અને કુદરત અને માણસો પર નિયંત્રણ મેળવવું છે. આ તર્કમાં નૈતિકતા કે માનવીય લાગણીઓ માટે બહુ ઓછી જગ્યા છે. એ બધી વસ્તુઓને, ઇવન માણસોને પણ, માત્ર સાધન કે વસ્તુ તરીકે જુએ છે.
એટલે લાગણીઓ, મૂલ્યો, એ બધું ગૌણ બની જાય.
બરાબર. હોર્કહાઈમર અને એડોર્નો કહે છે કે આ જ ઠંડો ગણતરીબાજ તર્ક છે જે ફેક્ટરીની એસેમ્બલી લાઇન પાછળ પણ કામ કરે છે અને કોન્સન્ટ્રેશન કેમ્પની ભયાનકતા પાછળ પણ. બંનેમાં માણસ માત્ર એક સાધન, એક નંબર બની જાય છે. પ્રકૃતિ હોય કે માણસ, બસ એના પર કાબૂ મેળવવો એ જ મુખ્ય ધ્યેય.
આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. તર્ક પર આવો આરોપ અને આનો મોટો પ્રભાવ એમણે કલ્ચર ઇન્ડસ્ટ્રી એટલે કે સંસ્કૃતિ ઉદ્યોગમાં જોયો, બરાબર?
બિલકુલ. આ તેમનો બીજો એકદમ નક્કર અને પ્રખ્યાત મુદ્દો હતો. તેઓ દલીલ કરે છે કે આજના મૂડીવાદી સમાજમાં સંસ્કૃતિ એટલે કે ફિલ્મો, સંગીત, ટીવી, આર્ટ, મીડિયા એ હવે સાચી સમજ કે સમાજની ટીકા કરવાનું માધ્યમ નથી રહી. એ એક મોટો ફેક્ટરી જેવો ઉદ્યોગ બની ગયો છે જે એક સરખા સ્ટેન્ડર્ડાઇઝ્ડ અનુમાનિત ઉત્પાદનો બનાવે છે.
જેમ ફેક્ટરીમાં બિસ્કિટ બને એમ.
હા, કંઈક એવું જ. એનો હેતુ લોકોને વિચારતા કરવાને બદલે નિષ્ક્રિય આજ્ઞાંકિત ગ્રાહકો બનાવવાનો છે. આપણને જે મનોરંજન મળે છે તે એક કામ ચલાવ રાહત, એક છુટકારો આપે છે, પણ અંતે તો આપણને એ જ સિસ્ટમમાં એ જ યથાસ્થિતિમાં જ જકડી રાખે છે, આપણને સાચા પ્રશ્નો પૂછતા રોકે છે.
આ વાત તો સાંભળીને લાગે છે કે આજના ઓટીટી પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ વિશે જ વાત થઈ રહી છે.
ચોક્કસપણે, એટલે જ આ વિચાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. અને આ જ પેઢીના બીજા એક ખૂબ મહત્વના વિચારક હતા હર્બર્ટ માર્ક્યુસ. એમના પુસ્તક વન ડાયમેન્શનલ મેનમાં તેઓ કહે છે કે આધુનિક મૂડીવાદ એટલો ચતુર બની ગયો છે કે તે વિરોધનો સૂર જ દબાવી દે છે, એ સીધો દમન નથી કરતો.
તો પછી કઈ રીતે કરે છે?
એ આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી કરે છે, આપણને ગ્રાહક તરીકે અઢળક પસંદગીઓ આપે છે, જેમ કે કયો સાબુ વાપરવો કે કઈ કાર ખરીદવી, અને પાછો સ્વતંત્રતા જેવા શબ્દોનો ઉપયોગ કરીને આપણને ભ્રમમાં રાખે છે કે આપણે કેટલા સ્વતંત્ર છીએ. પરિણામે સમાજ એક પરિમાણીય બની જાય છે જ્યાં સિસ્ટમનો કોઈ સાચો વિકલ્પ જ દેખાતો નથી. ટીકા કે વિરોધ માટે જાણે કોઈ જગ્યા જ નથી બચતી, બધું સિસ્ટમમાં સમાઈ જાય છે.
આ તો થઈ પ્રથમ પેઢીની વાત. એમના વિચારો સાંભળીને થોડી નિરાશા જેવું લાગે છે. શું ત્યાર પછી કોઈ આશાસ્પદ વળાંક આવ્યો આ વિચારધારામાં? પુસ્તક યુર્ગેન હેબરમાસની વાત કરે છે, ખરું ને?
હા, યુર્ગેન હેબરમાસ એ ક્રિટિકલ થિયરીની બીજી પેઢીના સૌથી પ્રભાવશાળી વિચારક ગણાય છે અને પ્રથમ પેઢીના કામને આગળ તો લઈ જાય છે, પણ એમની કેટલીક મહત્વની ટીકા પણ કરે છે. હેબરમાસને એવું લાગે છે કે એડોર્નો અને હોર્કહાઇમર તર્કની ટીકા કરવામાં થોડા વધુ પડતા આગળ નીકળી ગયા. લગભગ બધો જ તર્ક ખરાબ છે એવું કહી દીધું.
તો હેબરમાસ શું કહે છે?
હેબરમાસ ભેદ પાડે છે. એ કહે છે કે બે પ્રકારના તર્ક છે. એક છે સાધનાત્મક તર્ક, જેનો હેતુ માત્ર નિયંત્રણ, ગણતરી અને કાર્યક્ષમતા છે. પણ બીજો તર્ક પણ છે, જેને એ સંચાર તર્ક કહે છે. આ તર્કનો આધાર પરસ્પર સમજણ, સંવાદ અને સહમતી છે.
ઓકે, એટલે હેબરમાસ માટે બધો તર્ક ખરાબ નથી, સંવાદ અને સમજણ માટેનો તર્ક પણ અસ્તિત્વ ધરાવે છે.
બરાબર. હેબરમાસની મુખ્ય ચિંતા એ છે કે આપણા જીવનના જે ક્ષેત્રો આ સંચાર તર્ક પર, એટલે કે સંવાદ, સમજણ અને સહિયારા મૂલ્યો પર આધારિત હોવા જોઈએ, જેમ કે આપણું કુટુંબ, મિત્ર વર્તુળ, જાહેર જીવનની ચર્ચાઓ, જેને તે લાઈફ વર્લ્ડ કહે છે, તેના પર પણ પેલી સિસ્ટમ એટલે કે રાજ્ય અને બજારનો સાધનાત્મક તર્ક હાવી થઈ રહ્યો છે. જાણે બધું જ ફાયદા, નુકસાન અને કાર્યક્ષમતાને દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે, સંબંધો પણ.
તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે? આશા ક્યાં છે?
હેબરમાસ આશા જાહેર ક્ષેત્રમાં જુએ છે, એટલે કે એવી જગ્યાઓ, એવા મંચ જ્યાં નાગરિકો મુક્તપણે, કોઈ ડર વગર અને તર્કબદ્ધ રીતે ભેગા મળીને ચર્ચા કરી શકે, એકબીજાને સમજી શકે અને નિર્ણયો લઈ શકે. તેઓ માને છે કે સાચા, ખુલ્લા સંવાદ દ્વારા, જ્યાં કોઈ દબાણ ન હોય અને માત્ર સારા તર્કનું ચલણ હોય, જેને તેઓ આદર્શ વાણી પરિસ્થિતિ કહે છે, ત્યાં સમાજ વધુ સારો બની શકે છે. આ પ્રથમ પેઢીના વિચારો કરતાં ચોક્કસપણે વધુ આશાવાદી દ્રષ્ટિકોણ છે.
અને પુસ્તકના અંત તરફ જઈએ તો બ્રોનર આ બધા વિચારોને આપણી 21મી સદી સાથે કેવી રીતે જોડે છે?
પુસ્તકના અંતમાં બ્રોનર ભારપૂર્વક કહે છે કે આજના જે મુદ્દાઓ છે, ગ્લોબલાઇઝેશન, નિયોલિબરલિઝમ, સોશિયલ મીડિયાનો જબરદસ્ત પ્રભાવ અને નવા પ્રકારના જે સત્તાવાદ ઉભરી રહ્યા છે, આ બધાને સમજવા અને એનો સામનો કરવા માટે ક્રિટિકલ થિયરીના આ સાધનો આજે પણ એટલા જ, કદાચ પહેલા કરતાં પણ વધુ જરૂરી છે. તે આ પરંપરાને માત્ર ભૂતકાળની વસ્તુ ન ગણતા એક જીવંત વિચારધારા તરીકે જુએ છે, જેનો ઉપયોગ આપણે વર્તમાન પડકારોનો સામનો કરવા માટે કરવો જોઈએ.
આટલી વિસ્તૃત ચર્ચા પછી મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ અથવા થીમ્સ સ્પષ્ટ થયા છે. આપણે એને ટૂંકમાં તારવી શકીએ શ્રોતાઓ માટે કી ટેકઅવેઝ જેવા?
હા, ચોક્કસ. મને લાગે છે પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે સાધનાત્મક તર્કની ટીકા. જ્યારે તર્કનો ઉપયોગ માત્ર કાર્યક્ષમતા, નિયંત્રણ અને નફો કમાવવા માટે થાય અને નૈતિકતા, માનવીય મૂલ્યો કે લાંબા ગાળાની અસરોને અવગણવામાં આવે ત્યારે તે ખતરનાક બની શકે છે. આ આપણે આપણી આસપાસ કોર્પોરેટ જગતમાં, સરકારી નીતિઓમાં, ક્યારેક તો રોજિંદા જીવનમાં પણ જોઈ શકીએ છીએ, ખરું ને?
બરાબર. બીજો મુદ્દો જે વારંવાર આવ્યો તે કલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સામૂહિક વિચારનું ઘડતર. મીડિયા, જાહેરાતો, લોકપ્રિય સંસ્કૃતિ, આ બધું માત્ર મનોરંજન નથી, એ અજાણતા જ આપણા વિચારો, આપણી ઈચ્છાઓ, આપણી જરૂરિયાતોને ઘડે છે. ઘણીવાર તે આપણને સિસ્ટમ સામે પ્રશ્નો પૂછવાને બદલે એને સ્વીકારતા શીખવે છે. આજના ડિજિટલ યુગમાં, અલ્ગોરિથમ્સના જમાનામાં આ સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે.
ત્રીજી થીમ છે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો ગાઢ સંબંધ. આપણે ઘણીવાર વ્યક્તિગત સમસ્યાઓ જેમ કે તણાવ, ડિપ્રેશન અને સામાજિક સમસ્યાઓ જેમ કે ગરીબી, ભેદભાવને અલગ અલગ કરીને જોઈએ છીએ. પણ ક્રિટિકલ થિયરી બતાવે છે કે આ બંને એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. સામાજિક દબાણો અને માળખાં આપણી માનસિકતાને ઘડે છે અને આપણી માન્યતાઓ અને કાર્યો મળીને સમાજને બનાવે છે કે બદલે છે.
અને ચોથું એક આશાસ્પદ પાસું પણ છે, ટીકાત્મક વિચાર દ્વારા મુક્તિની સંભાવના. ફક્ત સમસ્યાઓને ઓળખવી, સત્તા કેવી રીતે કામ કરે છે એ સમજવું, પ્રચાર અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા કેળવવી, આ પોતે જ એક પ્રકારની મુક્તિ છે. આ જાગૃતિ આપણને વ્યક્તિગત અને સામૂહિક રીતે પરિવર્તન માટે તૈયાર કરે છે.
અને છેલ્લે પાંચમું, આંતરશાખાકીય અભિગમનું મહત્વ. સમાજ બહુ જટિલ વસ્તુ છે. એને સમજવા માટે કોઈ એક જ વિષય જેમ કે માત્ર અર્થશાસ્ત્ર કે માત્ર સમાજશાસ્ત્ર પૂરતો નથી. ફિલોસોફી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, કલા, આ બધાના જ્ઞાનને ભેગું કરવાની, જોડવાની જરૂર છે. વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પણ આવી જ જટિલ હોય છે, એના ઉકેલ માટે પણ આવો જ અભિગમ જરૂરી છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે કે એ ટૂંકા વાક્યોમાં ઘણું બધું કહી જાય છે, જાણે સૂત્ર જેવા બની ગયા છે.
હા, દાખલા તરીકે એક મૂળભૂત વિચાર છે, સમાજની ટીકા એ ચેતનાની ટીકા છે. આનો સીધો મતલબ એ થાય છે કે જો સમાજ બદલવો હોય તો લોકોની વિચારવાની રીત, એમની સમજ, એમની સભાનતા બદલવી પડે. બહારના ફેરફાર માટે અંદરનો ફેરફાર જરૂરી છે.
વોલ્ટર બેન્જામિનનો પેલો વિચાર પણ ખૂબ જ સશક્ત છે, સભ્યતાનો કોઈ દસ્તાવેજ એવો નથી જે એક જ સમયે બર્બરતાનો દસ્તાવેજ ન હોય. આ સાંભળીને જરા વિચારોમાં પડી જવાય.
ખરેખર આ આપણને સતત યાદ કરાવે છે કે જેને આપણે પ્રગતિ, વિકાસ, સભ્યતા કહીએ છીએ એની પાછળ ઘણીવાર કોઈકનું શોષણ, કોઈકનો ભોગ, કોઈકનો અન્યાય છુપાયેલો હોય છે. મોટી ઇમારતો બને, મોટા પ્રોજેક્ટ થાય, પણ એની કિંમત કોણ ચૂકવે છે એ સવાલ પૂછવો ખૂબ જરૂરી છે.
એડોર્નોનો પેલો થોડો અઘરો લાગતો વિચાર, સંપૂર્ણ એ અસત્ય છે, આને સરળ રીતે કેમ સમજી શકીએ?
એનો સરળ અર્થ એ કરી શકાય કે કોઈ પણ વિચારધારા, સિદ્ધાંત કે સિસ્ટમ જે એવો દાવો કરે કે બસ આ જ સાચું છે, આ જ અંતિમ સત્ય છે, અમે બધું જ સમજાવી શકીએ છીએ, તો એનાથી સાવધાન રહેવું. કારણ કે વાસ્તવિકતા હંમેશા જટિલ હોય છે, એમાં ઘણા બધા પાસા હોય છે, વિરોધાભાસ હોય છે, કોઈ એક ચોકઠામાં, કોઈ એક ફોર્મ્યુલામાં એને પૂરી ન શકાય. જે સંપૂર્ણ હોવાનો દાવો કરે છે તે ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતાને મરોડી રહ્યું હોય છે.
અને કલ્ચર ઇન્ડસ્ટ્રી વિશેનું પેલું વાક્ય એ પણ યાદ રહી જાય એવું છે.
હા, પેલું કલ્ચર ઇન્ડસ્ટ્રી તેના ગ્રાહકોને તે વસ્તુથી સતત છેતરે છે જેનું તે સતત વચન આપે છે. એટલે કે આપણને મીડિયા અને મનોરંજન દ્વારા સતત સુખ, સંતોષ, ઉત્તેજના, સાચી લાગણી, આ બધાનું વચન આપવામાં આવે છે, પણ એ ક્યારેય પૂરેપૂરું મળતું નથી, જેથી આપણી ભૂખ કાયમ રહે અને આપણે વધુને વધુ વપરાશ કરતા રહીએ, એક જાતનું મૃગજળ.
બરાબર. આ બધા સિદ્ધાંતો, આ બધી વાતો જાણ્યા પછી એક મોટો સવાલ એ થાય કે આ બધું જાણવાથી આપણા રોજિંદા જીવનમાં શું ફરક પડે, આનો વ્યવહારિક ઉપયોગ શું?
ખૂબ જ મહત્વનો સવાલ. સૌથી પહેલો અને સીધો ઉપયોગ છે આપણી મીડિયા લિટરસી વધારવામાં. એટલે કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ખાસ કરીને ન્યૂઝ, જાહેરાતો, સોશિયલ મીડિયા પર જે આવે છે, એના પર તરત વિશ્વાસ કરવાને બદલે થોડો અટકીને વિવેક બુદ્ધિથી વિચારવું.
શું વિચારવું?
વિચારવું કે ભાઈ, આ માહિતી ક્યાંથી આવી, કોણ કહી રહ્યું છે, એનો હેતુ શું છે, શું આમાં કોઈનો અંગત સ્વાર્થ છુપાયેલો છે, શું કોઈ છુપો સંદેશ છે, શું મને મેન્યુપ્યુલેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આટલું વિચારીએને તો પણ ઘણો ફરક પડે.
અને કામકાજની જગ્યાએ આપણા પ્રોફેશનલ લાઈફમાં
ત્યાં પણ આપણે આ દ્રષ્ટિ વાપરી શકીએ. શું આપણી ઓફિસમાં કે ધંધામાં નિર્ણયો ફક્ત નફા, ટાર્ગેટ કે કાર્યક્ષમતાના આધારે જ લેવાય છે, કે પછી કર્મચારીઓની સુખાકારી, ગ્રાહકોનું હિત, સમાજ પર અસર, પર્યાવરણ, આવા માનવીય પાસાઓનો પણ વિચાર થાય છે? ઘણીવાર પ્રોફેશનલ દેખાવાના નામે આપણે સંવેદનશીલતા ગુમાવી દઈએ છે. એના પર વિચાર કરી શકાય.
શિક્ષણમાં આ કેવી રીતે ઉપયોગી થઈ શકે?
ચોક્કસ. શિક્ષણનો હેતુ માત્ર માહિતી આપવાનો ન હોવો જોઈએ, પણ વિદ્યાર્થીઓને ટીકાત્મક રીતે વિચારતા શીખવવાનો હોવો જોઈએ. તેઓ જે ભણે છે તે જ્ઞાન કોણે બનાવ્યું, કયા સંજોગોમાં બન્યું, એની શું અસરો થઈ શકે, એના વિશે અલગ અલગ મંતવ્યો શું છે, આવા સવાલો પૂછતા અને એના જવાબો શોધતા શીખવી શકાય.
એટલે મૂળ વાત એ છે કે આપણી આસપાસ જે કંઈ પણ સ્વાભાવિક કે નોર્મલ લાગે છે એના પર સવાલ ઉઠાવતા શીખવું, માત્ર ઉપરછલ્લી વાતોથી આગળ જઈને એના ઊંડા કારણો, એની પાછળના માળખાને સમજવાનો પ્રયાસ કરવો.
બરાબર કહ્યું. પછી તે રાજકારણ હોય, સામાજિક રિવાજો હોય કે પછી આપણી પોતાની ખરીદી કરવાની આદતો હોય, આપણને ઘણીવાર એમ લાગે કે આ તો મારી અંગત પસંદગી છે, મને ગમ્યું એટલે લીધું. પણ ક્રિટિકલ થિયરી આપણને પૂછવા પ્રેરે છે કે શું એ ખરેખર આપણી પોતાની પસંદગી છે કે પછી જાહેરાતો, સોશિયલ પ્રેશર કે પેલી કલ્ચરલ ઇન્ડસ્ટ્રીએ આપણા મનમાં ઊભી કરેલી ખોટી જરૂરિયાત છે. આત્મનિરીક્ષણ માટે આ બહુ ઉપયોગી છે.
સાચી વાત છે. આ આખી ચર્ચા મારા માટે તો ખૂબ જ આંખ ઉગાડનારી રહી, ખાસ કરીને એ વાત કે જેને આપણે શુદ્ધ તર્ક અને પ્રગતિ માનીએ છીએ તે પણ કેવી રીતે સમસ્યા ઉભી કરી શકે છે. અને પેલો કલ્ચરલ ઇન્ડસ્ટ્રીનો વિચાર, એ 1940ના દાયકામાં આવ્યો હશે, પણ આજે 21મી સદીના ડિજિટલ યુગમાં કેટલો સચોટ અને રેલેવન્ટ લાગે છે.
હા, અને મને સૌથી વધુ સ્પર્શી ગયેલો વિચાર એ છે કે કેવી રીતે મોટા સામાજિક પ્રવાહો, જેમ કે ફાસીવાદનો ઉદય હોય કે પછી અત્યારનો ઉપભોક્તાવાદ હોય, અને વ્યક્તિગત મનોવિજ્ઞાન, આપણો ડર, આપણી અસુરક્ષા, આપણી ઓળખની શોધ, આ બંને કેવી રીતે એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે. સમાજને સમજવા માટે માણસના મનને, એની લાગણીઓને સમજવી પણ એટલી જ જરૂરી છે. અને હા, હેબરમાસના સંવાદ અને જાહેર ચર્ચામાં જે આશા રહેલી છે એ પણ મહત્વની લાગે છે. એ આપણને સાવ નિરાશ થતા રોકે છે.
એક વિચાર જે કદાચ આપણે શ્રોતાઓ માટે અંતમાં છોડી શકીએ. આપણે સાધનાત્મક તર્કની વાત કરી, જે માત્ર કાર્યક્ષમતા અને ફાયદો નુકસાન જુએ છે. આ સમજ આપણા ગુજરાતમાં, આપણા શહેરોના વિકાસના આયોજનમાં કે પછી પર્યાવરણના જે પ્રશ્નો છે એના પ્રત્યેના આપણા અભિગમને કેવી રીતે બદલી શકે? શું આપણે નિર્ણયો લેતી વખતે માત્ર ટૂંકા ગાળાના આર્થિક ફાયદા જોઈએ છીએ કે લાંબા ગાળાના માનવીય, સામાજિક અને પર્યાવરણીય પાસાઓનો પણ વિચાર કરીએ છીએ?
અને બીજો એક વિચાર આજના સંદર્ભમાં, આપણો સ્માર્ટફોન, એ જાણે પેલી કલ્ચર ઇન્ડસ્ટ્રીનું એક નાનું પણ ખૂબ શક્તિશાળી સ્વરૂપ બની ગયું છે. સતત નોટિફિકેશન્સ, સતત કન્ટેન્ટ, સતત આપણું ધ્યાન ખેંચવાનો પ્રયાસ. આજના યુગમાં આ માહિતી અને મનોરંજનના અવિરત પ્રવાહ વચ્ચે આપણી પોતાની સ્વતંત્ર વિચારવાની શક્તિ જાળવી રાખવા, ધ્યાન કેન્દ્રિત કરવા અને ટીકાત્મક રીતે સજાગ રહેવા માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે શું કરી શકીએ, કયા નાના નાના પગલાં લઈ શકીએ, આ વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.